તારીખ 8/1/1993 શ્રી સમયસાર ગાથા 49 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 73.
જીવ અધિકાર 49 ગાથાની ટીકા ચાલે છે. આત્મા રસ વિનાનો, રૂપ વિનાનો, ગંધ વિનાનો, છ છ કારણો સાથે એ ત્રણ વાત કરી. હવે આત્મામાં સ્પર્શ ગુણ પણ વિદ્યમાન નથી, આત્મા અસ્પર્શ સ્વભાવી છે, સ્પર્શાતો નથી, કોઈને સ્પર્શતો નથી ને કોઈથી સ્પર્શાતો પણ નથી. એવો આત્મામાં અસ્પર્શપણે રહેવાનો સ્વભાવ છે, એ સ્વભાવની વાત કરવી છે. એ રીતે આગળ કહ્યું એ જ રીતે જીવ ખરેખર પૂદગળ દ્રવ્યથી અન્ય હોવાથી તેમાં સ્પર્શ ગુણ વિદ્યમાન નથી, માટે અસ્પર્શ છે. પૂદગળ દ્રવ્યમાં સ્પર્શ નામનો ગુણ છે, એની પર્યાયવાળું કશું ઠંડુ, ઊંડું, હલકું, ભારે, આઠ પ્રકારની એની વૃક્ષ લુખી, વૃક્ષ એટલે લુખી, સ્નિગ્ધ એટલે ચીકણી, એવા જે આઠ પ્રકારના સ્પર્શના પર્યાયો છે એ પૂદગળમાં સ્પર્શ ગુણને લીધે છે. પણ જીવ પૂદગળ દ્રવ્યથી સર્વથા ભિન્ન હોવાને લીધે અને સ્પર્શ નામનો ગુણ માત્ર એ પૂદગળમાં જ હોવાને લીધે સ્પર્શ ગુણ આત્મામાં નથી, સ્પર્શ ગુણ આત્મામાં વિદ્યમાન નથી, માટે આત્મા અસ્પર્શ છે. આત્મામાં સ્પર્શ થઈ શકે એવું કાંઈ નથી. સ્પર્શ ગુણ વિનાનો, સ્પર્શ સ્વભાવ વિનાનો છે અથવા અસ્પર્શ સ્વભાવ છે. બીજું કારણ કે પૂદગળ દ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી શું આત્માનમાં પૂદગળ દ્રવ્યના પણ દ્રવ્ય તો ભિન્ન છે પણ ગુણોથી પણ ભિન્ન હોવાને લીધે પોતે પણ સ્પર્શ ગુણ સ્વરૂપે નથી, પૂદગળ દ્રવ્ય સ્વરૂપે નથી, પૂદગળના સ્પર્શ ગુણ સ્વરૂપે પણ પોતે નથી, માટે આત્મા અસ્પર્શ સ્વભાવી છે. આત્માનું વજન થઈ શકે એમ કે છે. સચેતન શરીર હોય પછી એમાંથી જીવ ચાલ્યો જાય ત્યારે વજન ઘટી જાય એવું બનતું નથી. એ પૂદગળોનું વજન વધવા યોગ્ય હોય તો વધી જાય ને ઘટવા યોગ્ય હોય તો ઘટી જાય. એટલે કે મૃતક કલેવરમાં કોઈ મૃતક કલેવરનું વજન વધે છે ને કોઈનું ઘટે છે. ભૌતિક દ્રષ્ટિએ જીવનું વજન નક્કી કરનારાઓ નક્કી કરી શક્યા નથી કે આમાં સમજવું શું, ક્યારેક ઘટે છે ને ક્યારેક વધે છે. ઘણા પ્રયોગના અંતે એ વાત એમના હાથમાં આવી નથી. એવી રીતે કોઈ પણ સ્પર્શની પર્યાયથી આત્માનો નિર્ણય થઈ શકતો નથી, કેમ કે આત્મા અસ્પર્શ સ્વભાવી છે, એમાં ગુણ જ નથી. બે, ત્રીજું કે પરમાર્થે પૂદગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી, માટે અસ્પર્શ છે. હવે શું કહેવું છે કે આત્મામાં જે જોડે શરીર છે પૂદગળ પરમાણુનું એ દ્રવ્યેન્દ્રિય છે. આખા શરીરમાં ક્યાંય પણ સ્પર્શ કરો એટલે તરત ખબર પડે છે. કીડી ચાલી જતી હોય દેખાય નહીં, વાહમાં પાછળના ભાગમાં કાંઈક ચાલે છે, સરળ થાય છે, ખબર પડે છે. કે છે કે આત્મામાં આત્માને એ શરીર રૂપી દ્રવ્યેન્દ્રિય નથી. શું તેથી એના આલંબન વડે ખરેખર પરમાર્થે એટલે ખરેખર એ સ્પર્શ કરતો નથી, આત્મા સ્પર્શ નથી કરતો એમ કે છે. શું આત્મા દ્વેન્દ્રિયના આલંબન વડે સ્પર્શ કરતો જ નથી? શું સ્પર્શી સ્પર્શતો જ નથી? સ્પર્શ કોઈ સ્પર્શને એ સ્પર્શતો નથી. ચીકણાશ લુખાશનું ઠંડા ઉનાનું જ્ઞાન થાય છે, પણ ઠંડા ઉના પૂતગળને આત્મા સ્પર્શતો નથી એમ કેવું છે. સંયોગ દ્રષ્ટિએ જોનારને એ વાત સ્વીકારી ન શકાય એવી લાગે છે. શિયાળામાં ગરમ પાણીએ નાહીએ છીએ, ઉનાળામાં ઠંડા પાણીએ નાહીએ છીએ, તો કે એ બધું શરીર સાથેનો સંબંધ છે, આત્મા સાથેનો નહીં. આમ છે, એ પ્રયોગ કરવા જેવો છે સ્પર્શનો. આ બે આંગળી છે, એક આંગળીથી બીજા આંગળીને સ્પર્શ કરવામાં આવે છે. રેખાઓ છે અંદરની સાઈડમાં, રેખાઓ છે એટલે ખરબચડો સ્પર્શ લાગે છે. અહીંયા જેટલું સુંવાળું છે એટલું અહીંયા નથી. હવે પ્રયોગથી અનુભવ કરવો છે કે આત્મા સ્પર્શે છે કે આત્મા સ્પર્શનું જ્ઞાન કરે છે, આટલો અનુભવને વિચારવો છે. શું અનુભવને અનુભવથી સમજવો છે, વિચારવો છે નહીં લ્યો. ઠીક, કેમ કે આ તો અનુભવ પ્રત્યક્ષ છે ને, તો અનુભવને અનુભવથી સમજવો છે કે સ્પર્શનો અનુભવ થાય છે કે સ્પર્શનું જ્ઞાન થાય છે, આટલું સમજવું છે. અને એ પ્રયોગથી નક્કી કરવું છે. શું હજી સ્પર્શ ઠંડુ ઊનું ખરબચડું લીસું જણાવવું એક વાત છે, અને જ્ઞાનમાં એનો અનુભવ થવો એ બીજી વાત છે. શું બે જુદી જુદી વાત છે? વેદવું અને જાણવું બે જુદી જુદી વાત છે. શું જેમ દર્પણમાં અગ્નિનું પ્રતિબિંબ પડે પણ દર્પણ ઊનું થાય કે ન થાય, એમ ચૈતન્ય દર્પણમાં ઉષ્ણપણું જણાય પણ જ્ઞાન ઉષ્ણ થાય. તાવ શરીરને આવે કે તાવ જ્ઞાન રૂપ જ્ઞાન સ્વરૂપી આત્માને આવે? કોને તાવ આવે છે? આ ઉપાધિ થાય છે કે નહીં? વ્યાધિની ઉપાધિ, કારણ જડતું નથી. તાવ આવે છે, કારણ જડતું નથી. શેનો તાવ આવે? જડતું નથી, બરાબર. પછી વ્યાધિની ઉપાધિ આવે છે. શું માનીને ઉપાધિ આવે છે? કે મને તાવ આવે છે. તો મને એટલે તને આત્માને તાવ આવે છે? અહીંયા એ પૂછવું છે. કોને તાવ આવે છે? કે શરીર ઉષ્ણ થાય છે? જ્ઞાન ઉષ્ણ થાય છે કે શરીર ઉષ્ણ થાય છે? ગુરુદેવ તો ભાષા પ્રયોગ એવો જ કરતા, શરીર ઉષ્ણ થયું હોય એવું લાગે છે કે તાવ આવે ત્યારે એમ કે શરીર ઉષ્ણ થયું હોય એવું લાગે છે કે શરીર ઊનું થયું છે. શું પછી માપી જુએ કે ઠીક આટલો તાવ છે? 103 ડિગ્રીનો તાવ હોય ત્યારે ગુરુદેવ પ્રવચન આપતા હોય તો કોઈને ખબર ન પડે કે આ 103 ડિગ્રીના તાવમાં પ્રવચન ચાલી રહ્યું છે. બહુ નોર્મલ કોર્સમાં ચાલતો હોય તાવ, નોર્મ ચાલતું હોય એવી રીતે 103 ડિગ્રી તાવ હોય તો ચાલતું હોય. પછી પ્રવચન પૂરું થયા પછી એમ કે લાગે છે કે શરીર ઉષ્ણ થયું છે, માપે ત્યારે ખબર પડે ઓહો 103.5 નો તાવ છે આમાં, તો લાગ્યું હતું કે કઈક ઊનું છે. શું એ જણાયું? આત્મા ઊનો થતો નથી એવું છે. આત્મા ઊનો પોતા થાય તો એને ઊનાપણાનો અનુભવ થયો કહેવાય. આત્માની દશામાં શીત ઉષ્ણપણું થાય તો એને શીત ઉષ્ણનો અનુભવ થાય, નહીતર શીત ઉષ્ણપણું જણાય છે. જે પૂતગળોમાં સ્પર્શની પર્યાય થાય છે તે સ્પર્શની પર્યાય જણાય છે. એટલે તો જરા આ સૂક્ષ્મતાથી વિચારવાની વાત છે. કેમ કે આ તો તરત જ પ્રયોગ કરી શકાય એવી વાત છે કે આમાં સ્પર્શ જણાયો કે સ્પર્શ અનુભવાયો, બસ આ જરા સૂક્ષ્મતાથી અનુભવને તપાસીને અનુભવને સમજવો છે. અનુભવ પદ્ધતિએ અનુભવને સમજવો છે. આ સમજવાની સાચી પદ્ધતિ આ છે. નહીતર મને ઠંડુ લાગ્યું ને મને ગરમી લાગી એ થયા વગર રહે નહીં, થાય જ ને એની ઉપાધિ આવ્યા વિના રહે નહીં. આમ છે. થર્મોમીટર તો હજી ગરમ થાય પણ જ્ઞાન ગરમ થતું નથી. થર્મોમીટર તો હજી ગરમ થાય પણ જ્ઞાન તો ગરમ થાય. કેમ કે એ તો ગળ નહીં છે, આ તો જીવ છે. જીવ ક્યારે સ્પર્શની પર્યાય સ્પર્શતો જ નથી, સ્પર્શની પર્યાય પરિણમીને સ્પર્શતો જ નથી એમ કે છે. એ શબ્દ વાપરો છે, સ્પર્શને સ્પર્શતો નથી. જે સ્પર્શે એને જીવ સ્પર્શતો નથી. સ્પર્શ થાય છે, બે આંગળીનો સ્પર્શ થાય છે પણ જીવ સ્પર્શતો નથી. એમાં સ્પર્શને જાણનારો જીવ છે, સ્પર્શનારો નથી. સ્પર્શતો નથી એમને સ્પર્શી શકતો પણ નથી, સ્પર્શી શકે પણ નહીં એમ કહેવું છે. માટે આત્મા અસ્પર્શ સ્વરૂપી છે, અસ્પર્શ સ્વભાવી છે. એ જરા પ્રયોગ કરી જુઓ, પ્રયોગ કરીને નક્કી કરી જુઓ કે આત્માને શું થયું. આત્માને અનુભવ થયો કે જાણવું થયું, વેદવું થયું કે જાણવું થયું, બસ આ એક જરા અનુભવથી નિર્ણય કરવા જેવો વિષય છે. તો એની સૂક્ષ્મતા સમજાશે અને તો કોઈ પણ સ્પર્શના ઉપાધિ કાળથી અથવા સ્પર્શના સ્પર્શ સંબંધિત રાગ ગમો કે સ્પર્શ સંબંધિત અણગમો એ બંને ઉપાધિથી દૂર થઈ શકાશે એમ છે. આ તો નિરુપાધિક થવા માટે છે, અશાંતિ મટાડવાનો ઉપાય છે. હા, એવી કલ્પના કરી છે જીવે, જીવને એવી કલ્પના થાય છે. ત્યારે પ્રયોગ કરે તો ડોક્ટર જ્યારે ગુમડાને ઘસીને સાફ સૂફ કરતા હોય ત્યારે ઘસીને જરા સરખી રીતે દબાવીને પસ્પરવું હોય કાઢી નાખે ને લોહીના ટસિયા નીકળે ત્યાં સુધી ઘસી નાખે. શું એના કરતા તે જરાક ઊંડું હોય તો એને ખોતરવા માટેની એની પાસે સાધન આવે છે. હં, ધારદાર. એ ધારને ધારથી ખોતરે, શું લોહી નીકળે ત્યાં સુધી ખોતરે. અહીંયા એ ધારદાર જે સાધન છે સુયા જેવું હોય, એ સ્પર્શે છે કે જણાય છે. શું એ સ્પર્શે છે કે જણાય છે, આવું છે. એ પ્રયોગ જો ન કર્યો હોય તો અંદર આવી જ જાય. મને થાય છે એમ એની અંદરમાં આવ્યા વિના રહે નહીં. અને જાણવું એ વખતે થાય તો ભિન્ન રહી જાય. એ વખતે ગમે તેવી વેદના હોય તો ભિન્ન રહી જાય, પકડાય નહીં. એ વેદનામાં જીવ પકડાય નહીં, છૂટો રહીએ એ વખતે. એવી અલૌકિક વાત છે. કઈ નથી એમાં તો, સોય આત્માને સ્પર્શતી નથી. ઇન્જેક્શનની સોય આત્માને સ્પર્શતી નથી, આત્મા ઇન્જેક્શનની સોય ને સ્પર્શતો નથી. આમ છે. વાસ્તવિક પરમાર્થ એટલે વાસ્તવિક એમ છે. પરમાર્થ એટલે વાસ્તવિક એમ છે, ખરેખર એમ છે. હવે ખરેખર એમ છે ને આ જીવને અનુભવ વિપરીત ઉલટો થાય છે એમ કે એ વિપરીત અનુભવ એને દુઃખનું કારણ છે, એ કલ્પના છે એ દુઃખનું કારણ છે. આમ છે તપાસ નથી કરી, એને ધારણા જ કરી છે, તપાસ નથી કરી. તપાસ તો એને કહેવાય કે જે અનુભવ થઈ રહ્યો છે ત્યાં ઉપયોગ લાગે, તો અનુભવ ઉપર ઉપયોગ લાગે એનું નામ તપાસ છે. શું તપાસ નથી થઈ, એ કલ્પના એમને એમ જૂની રહી છે અને ધારણામાં એવો વિકલ્પ કરે કે મને કાંઈ અડતું નથી, સ્પર્શતું નથી, તો એ વેદનના પીડામાંથી દૂર થઈ શકે નહીં, પકડાઈ જાય એમ છે. પ્રયોગ કરવો, આ તો પ્રયોગ કરવો. તો ગમે તેવા સ્પર્શમાં પણ માત્ર જ્ઞાન થાય છે, જ્ઞાન ઘન આત્મામાં કાંઈ સ્પર્શાતું નથી, જગ્યા જ નથી ને સ્પર્શવાની. એ તો જ્ઞાનનો ઘન છે આખો, એને સ્પર્શાવાની કોઈ જગ્યા નથી. પ્રયોગે નથી ચડ્યો ને એનું કારણ છે, જૂની કલ્પનાથી નિવર્ત્યો નથી અને નવો પ્રયોગ કર્યો નથી. આમ છે, પ્રયોગ કરો ને પછી જો એની મજા કેવી છે. પછી તો એમ થશે કે હવે સરખાઈનો પ્રયોગ કરીએ, ઠંડા પાણીએથી નાવાનો બરાબર પ્રયોગ કરી જોઈએ, શું કેમ થાય છે, શું થાય છે ખબર તો પડે. પછી તો બધા પ્રયોગ કરવાનું મન થાય. બીજી કલ્પના છે, અહીંયા તો વાસ્તવિક અનુભવને અનુભવીને સમજવું છે કે મને શું અનુભવ થાય છે. અનુભવને સમજવો છે, શું કોઈ વાત ધારણામાં સમજવામાં આવી છે એને પાકી કરવી છે એમ નથી, ગોખી ગોખીને રટી રટીને હું મનન ચિંતન કરીને પાકી કરવી છે એમ નથી. નિશાળ નથી આ, ગોખવાની નિશાળ નથી, આ અનુભવની નિશાળ છે. અનુભવ જ્ઞાન લેવા માટે અહીં આવવું એમ કે છે, ગોખવા માટે નહીં, પાકો કરવા માટે નહીં, અનુભવ જ્ઞાન લેવું. એ વગર અનુભવ વિના નિસ્તાર નથી, કોઈ રીતે નિવેડો નહીં આવે. આ વાતનો નિવેડો, દુઃખનો નિવેડો અનુભવ વિના નહીં આવી શકે. મંદ કસાય છે ને, ઈચ્છિત સાતાને ઈચ્છે છે જીવ, એટલે એ જરા એને સૂક્ષ્મ પડે છે. અસાતાથી ભિન્ન પડવું એ અસાતા સ્થૂળ પર્યાય છે, કેમ કે કસાય ત્યાં તીવ્ર થાય છે. અસાતા વેદની વખતે કસાય તીવ્ર થાય છે એટલે ત્યાં પર્યાય સ્થૂળતાને ભજે છે. એટલે જ્યાં કસાય મંદ થાય છે ત્યાં એ સ્થૂળ કરતાં સૂક્ષ્મ છે. આમ તો કસાય માત્ર સ્થૂળ છે, પણ તીવ્ર કસાય કરતાં મંદ કસાય સૂક્ષ્મ છે અપેક્ષાએ, એટલે પકડાતો નથી ને, એનાથી ટેવાઈ ગયો છે. એને ઈચ્છા છે, એને એ ચાહે છે, ઈચ્છે છે, માટે એને એની ખબર પડતી નથી. માટે તો જ્ઞાનીઓ એમ કહે છે કે આ કાળમાં જીવને પ્રતિકૂળતાનો ઉદય આવવો એ તરવા માટે છે ને, તરવા બરાબર છે. માટે આત્માર્થીએ કોઈ પ્રતિકૂળતાના ઉદયથી મૂંઝાવાની કે ગભરાવાની જરૂર નથી. એને તરવાનું નિમિત્ત થાય છે, એને ભિન્ન પડવાનો પ્રયોગ કરવાનું એક નિમિત્ત પડે છે. શું માટે એને ગભરાવાની કોઈ જરૂર નથી. આવો પ્રતિકૂળ લઈ આવો. અભિપ્રાયમાં તો ત્યાં સુધી છે આત્માર્થીને પહેલેથી, કે આખું જગતમાં પ્રતિકૂળતાના ગંજ ખડકાઈ જાઉં તો પણ એ મને સ્પર્શતા નથી, અને જગતમાં આખા જગતમાં અનુકૂળતાના ગંજ ખડકાઈ જાવ તો મારે કઈ લેવા દેવા નથી, હું તો આત્મા છું. એ અનુકૂળતા કહેવાતી છે, પ્રતિકૂળતા પણ કહેવાતી છે. આત્મા માટે તો એક માત્ર જ્ઞેય છે, જ્ઞાન માત્રનું જ્ઞેય માત્ર છે, જ્ઞાન માત્રનું જ્ઞેય માત્ર છે, બસ પતી ગયો, આથી વધારે કાંઈ નથી. આમ લેવું, હા, જગત સાવ સોનાનું થાય તો અમારે તૃણવત છે, લીધું છે કે નહીં, તણા બરાબર છે, કેમ કે અમને એનાથી કાંઈ લેવા દેવા નથી. જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ, જ્ઞાયક થઈ ગયા, કાંઈક ખર્ચ કરવો પડતો નથી. આકુલતાનો ઈટે ઉપડી છે જીવને, સાતાની અપેક્ષા રાખવી એ જીવને ખોટી આદત પડી ગઈ છે. સાચી વાત એ છે કે ભલે સૂક્ષ્મ પરિણમન હોય મંદ કષાયનું, ત્યારે પ્રયોગ ન થઈ શકતો હોય તો કષાય રસ તીવ્ર થતો હોય, આકુળતા વધતી હોય, અનુકૂળતા અને પ્રતિકૂળતામાં બેમાં વધે છે, ત્યારે તો પ્રયોગ કરે. શું એ વખતે જો પ્રયોગ શરૂ ન કરે તો સૂક્ષ્મ પરિણામના કાળે તો એ પ્રયોગ કરી શકે એવી સ્થિતિમાં તો હોઈ શકે જ નહીં. સ્થૂળ પરિણામ વખતે જો પ્રયોગ ન કરે તો સૂક્ષ્મ પરિણામ વખતે ક્યાંથી પ્રયોગ કરશે? એટલે પ્રયોગ કરવો હોય તો એને સ્થૂળ પરિણામોથી, જ્યારે હરખ શોક વધી જાય આત્માના પરિણામમાં, હરખાઈ જવાનું થાય કે ખેદાઈ જવાનું થાય, ત્યારે એને તરત તપાસમાં ઉતરી જવું, અવલોકનમાં જાવું કે તને શેનો અનુભવ થાય છે, અવલોકન કર, તારામાં શું આવ્યું કે હરખાઈ ગયો, તારામાંથી શું ગયું કે ખેદાઈ ગયો, એને તપાસમાં જવું જોઈએ. ચોક્કસ, કોઈ પણ જીવ તિર્યં જ કરે છે કે નહીં? મનુષ્ય તો વિશેષ બુદ્ધિમાન છે, પણ ઢોર પશુ પક્ષીને ક્યાં એટલી બુદ્ધિ છે જેટલી મનુષ્યને છે? એ પણ પ્રયોગ કરે છે અને એ પણ આત્માનુભવ કરે છે. એને ક્યાં શાસ્ત્ર વાંચવાનું છે? એને ક્યાં શાસ્ત્ર શ્રવણ કોઈ કરાવે છે? એને ઉપદેશનો યોગ નથી તો પણ અનુભવ કરે છે. આ જીવને ઉપદેશનો યોગ છે. કુંદકુંડ આચાર્ય જેવા મહાન આચાર્યોના વચનો રહી ગયા છે, ઉપલબ્ધ રહી ગયા છે, ત્યારે પ્રાપ્ત છે આ વિષય. શું તો પણ આ જીવ અનુભવ નથી કરતો? અનુભવ કરાવે એવા વચનો છે જેમાં અનુભવ કરવાનું નિમિત્તત્વ રહેલું છે એવી વાણી છે. જીન વાણી છે ને, આ તો જૈનેન્દ્રની વાણી છે. તો પણ જીવ અનુભવ નથી કરતો અને તિર્યન છે એ અનુભવ કરે છે. કોઈ પૂછ્યું તું ગુરુદેવને, આ તિર્યન જ અનુભવ કરે છે ને આ માણસ નથી કરતો, આમ કેમ થાય છે? કે તો કાંઈ હલવાનો છે બહુ આડે અવડે, એને ક્યાં હલવાવાનું છે? કે એને ક્યાંય લાંબો પથારો નથી, અને આને તો પથારો ઘણો છે. શું હજાર જાતની માન્યતાને પકડીને બેઠો છે, ખોટી માન્યતાને. એને કોઈ, એને તો સુખ દુઃખ સાથે સીધો સંબંધ છે. ક્યાં દુઃખ થાય છે, કેમ સુખ થાય છે, દુઃખ કેમ ને સુખ કેમ, એ જે પ્રયોજનનો વિષય એટલો જ પકડીને બેસે છે, એટલે એ વધારે જલ્દી ઉકેલ લાવે છે. વેદનાની સત્તામાં જ્ઞાનની સત્તા નથી. શું વેદનાની સત્તામાં જ્ઞાનની સત્તા નથી અને જ્ઞાનની સત્તામાં વેદનાની સત્તા નથી. આ વાસ્તવિક વસ્તુ સ્થિતિ છે. એમ અનુભવ કરવો તે સમ્યક છે, અને એકબીજામાં ભળીને અનુભવ કરવો કે મને વેદના થાય છે તે અસમ્યક નામ મિથ્યા છે. બસ વસ્તુ સ્થિતિ કે બદલી જતી નથી. મિથ્યા અનુભવ કરવાથી કોઈ વસ્તુ સ્થિતિ બદલી જતી નથી. જ્ઞાન વેદનામાં પ્રવેશતું નથી, વેદના જ્ઞાનમાં પ્રવેશતી નથી, પ્રવેશી શક્તિ પણ નથી. આ જીવ અનંતવાર નરકમાં જઈ આવ્યો. વેદના ક્યાં ખૂણે રહી ગઈ છે નરકની, કયો જે અંભારે તો યાદ આવે એવું નથી. કેવી થઈ, કેવી થઈ હતી, એનો અર્થ શું? કે વેદનામાં જે વેદાણો હતો એ ભ્રમ હતો, વેદનામાં વેદાણો એ ભ્રમ હતો જીવનો. ખરેખર તો શું, ખરેખર જીવને વેદના જીવની અંદર નહોતી થઈ. શું? જીવમાં વેદના નહોતી થઈ, એ પર પ્રવેશ ભાવ છે. આમ છે, પરમાર્થ એવું છે, ભિન્ન રહીએ તો એવું જ છે. શું? ભિન્ન રહીએ તો, ભિન્ન અનુભવ કરે તો એવું છે કે પૂદગળની શરીરની પર્યાયમાં વેદન થતું હોય તે જ્ઞાન ભિન્ન રહીને જાણે છે, જેમ બીજાની વેદનાને જાણે તેમ. પણ ફેર એટલો છે કે બીજાની વેદના એટલી સ્પષ્ટ ન જણાય જેટલી શરીરની વેદના સ્પષ્ટ જણાય. જે શરીરનો યોગ છે અને બીજાના શરીરનો પોતાને યોગ નથી, તો તમારા શરીરમાં કેટલા દરજ્જામાં કેટલી ડિગ્રીમાં વેદના ચાલે છે એ મને ન સમજાય. જ્યારે આ શરીરમાં વેદના હોય તો એની તીવ્રતા મંદતા સમજાઈ જાય કે અત્યારે વેદનાનો ઉદય તીવ્ર ચાલે છે, અથવા મંદ પડ્યો અત્યારે તીવ્ર ચાલતો હતો, અથવા મંદ હતો એમાંથી તીવ્ર થયો, એમ જ્ઞાન થાય. શું? એવું સ્પષ્ટ જ્ઞાન થાય, એવું બીજાનામાં ન સ્પષ્ટ થાય. શું? એટલો તફાવત છે. પણ જેમ બીજામાં થાય ભિન્નપણે બીજાનું જણાય, એવું જ ભિન્નપણે બીજામાં થતું જણાય છે. એમ છે, જ્ઞાનમાં બિલકુલ નથી એનું અસ્તિત્વ, એવો માત્ર જ્ઞાનનો અનુભવ. શું? એકલો જ્ઞાનનો અનુભવ, જ્ઞાન માત્રનો અનુભવ થઈ શકે છે. અનંતાએ કર્યો છે, ફક્ત એ જાતનો એને પ્રયોગ કરવો જોઈએ, પ્રયોગનો મહાવરો એને હોવો જોઈએ, પ્રેક્ટિસ હોવી જોઈએ, થઈ શકે છે. બરાબર. સુખી થતા થતા વેદનાને જાણી લ્યો. ઠીક. સાધક જીવ, ધર્માત્મા જીવ સુખી થતા થતા વેદનાને જાણે, દુઃખી થતા થતા ન જાણે. શું? સુખી થતા થતા જાણે. એ વખતે સુખ થઈને વધે છે, અધિક કલ્યાણ થાય છે, અધિક સુખ થાય છે. 913માં આવ્યું કે ન આવ્યું, એ સમય અધિક કલ્યાણકારી જણાતો, એટલે કે અધિક સુખાકારી જણાતો. કલ્યાણ તો સુખમાં છે કે દુઃખમાં છે? કે સુખમાં છે. એવી વાત છે, બહુ અલૌકિક વાત છે. હા, મૃત્યુ મહોત્સવ છે, વેદનાનો પણ ઉત્સવ છે. મૃત્યુનો મહોત્સવ છે ને વેદનાનો ઉત્સવ છે. પુરુષાર્થ કરવા માટે ઉત્સવ છે, ઉમંગ છે, ઉલ્લાસિત વીર્યથી પુરુષાર્થ કરે છે ધર્મી. શું? એ હારી જતો નથી. શું? હારી જતો નથી. એવું છે. વ્યાપ્તિ તપાસે, વિદ્યાને તપાસે, અને એ કામમાં એને બરાબર લાગી જવું જોઈએ, સારી રીતે સતત લાગી જવું જોઈએ, એવો વિષય છે. તો એમાં કુશળતા પ્રાપ્ત થાય, ભેદ જ્ઞાનની પ્રવીણતા એને કહી. 17,000 ગાથામાં શું કીધું? ભેદ જ્ઞાનની પ્રવીણતા, એ કુશળતા ત્યારે આવે છે. આખો સમય સાર એ ભેદ જ્ઞાનના વિષય ઉપર બધા અધિકારોની ચર્ચા છે. આચાર્ય મહારાજે તમામે તમામ અધિકાર વેદ જ્ઞાનના આધારે લખ્યા છે. બધામાં ભેદ જ્ઞાનનો વિષય, એટલે કેટલા ભેદ જ્ઞાનના પડખા છે જુઓ, વિજ્ઞાનને કેટલા પડખેથી સમજાવ્યું છે, કરાવ્યું છે ભેદ જ્ઞાન. હા, કોઈ બાકી નથી રહેતો. જરા એમાં પછી પેટામાં બધા ઇન્દ્રિયોના વિષયને બધું આવી ગયું કે નહીં? નવ તત્વોની બહાર તો કોઈ ચીજ નથી, પણ એક એક તત્વોમાં કેટલું આવે છે. અજીવ અધિકાર ચાલે છે, તો અજીવના ગુણ લીધા, રૂપ રસ ગંધ સ્પર્શ, તો કે એનો અનુભવ આત્માને થતો નથી. આત્મા ભિન્ન જ રહે છે, આ એની વાસ્તવિકતા છે. ભેદ જ્ઞાનનો તો વિષય ચાલે છે. પરમાર્થે પુદ્ગળ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી, દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે એટલે શરીર વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી, સ્પર્શને આત્મા સ્પર્શી શકતો નથી, માટે આત્મા અસ્પર્શ સ્વરૂપી છે, અસ્પર્શ સ્વભાવી છે. પોતાના ઐશ્વર્યને જોવામાં આવે કે કેટલી શક્તિ ભરી છે. તો ક્ષયોપશમિક ભાવનો પણ આત્માને અભાવ હોવાથી, જે ક્ષયોપશમ ભાવમાં જાણવું થાય છે, સ્પર્શ કેવો છે એવું જ્ઞાન થાય છે, એ ક્ષયોપશમ ભાવમાં થાય છે. શું એ ક્ષયોપશમ જ્ઞાનમાં થાય છે? પણ ત્રિકાળી પોતાના મૂળ સ્વરૂપને તો ક્ષયોપશમિક ભાવનો પણ અભાવ હોવાથી, આ પર્યાયની ભિન્નતાનો વિષય તો સમયસારમાં અનેક જગ્યાએ લીધો છે. સુગાનીજી આવ્યા ત્યારે બધાને વિસ્મય થતું હતું. છેલ્લી વખતે આ રાજકોટ મંડળવાળા બધા આવ્યા હતા ને, છેલ્લા વર્ષમાં રાજકોટ ઉપર થઈને જ આવ્યા હતા. ચર્ચા ચાલી ગયા, એક સમયની પર્યાયથી ભિન્ન કે છે, પણ સમયસારમાં તો આવતું નથી. પણ આ સમયસારમાં નથી તો શેમાં છે? હે, કેવી રીતે સ્વાધ્યાય કર્યો હશે, કેવી રીતે સાંભળ્યું હશે, કેટલું ઉપરથી જાય છે બોલો. અભ્યાસી માણસો ગણાતા રાજકોટ મંડળના, તો બધા આપણા મુમુક્ષુઓ અભ્યાસી ગણાય. આ પર્યાયથી ભિન્ન કાંઈ આવતું નથી. આ કે છે એમ સમજ્યું, ભાઈ ઘણી જગ્યાએ આવે છે. પછી 49માં તો આધાર આપવો પડ્યો તમારે. આ 49માં તો આવે છે, 50-55માં આવે છે. પૂતગળની પર્યાય, પૂતગળની પર્યાય અનુભૂતિથી ભિન્ન છે, કેમ કે અજીવનો અધિકાર ચાલે છે. એટલે એક ત્રિકાળી સિવાય બધાને અજીવમાં જ લઈ ગયા છે. એ તો શું જીવ જ નહીં ને, મૂળ સ્વરૂપ જીવનું તે જીવ, બાકી બધું અજીવ. જીવ તત્વ જ એટલું લીધું છે, જે સ્વભાવ છે એટલું જ જીવ તત્વ, બાકી જીવ તત્વ નહીં. તો કે સૂક્ષ્મ ભાવ તો કે નહીં, આત્માને નથી, આત્માને એનો અભાવ છે. આમ લેવું છે. મોક્ષ થતો નથી, આત્માને મોક્ષ થતો નથી, દિગંબરના આચાર્યોએ એમ કહ્યું છે. શ્રીમદજી દિગંબરના આચાર્યો કરીને પોતાનો અભિપ્રાય કહેવો છે, કોકના નામે પોતાના અભિપ્રાયની વાત કરે છે. સુગાનીજીએ કહ્યું ને, નામ કોકનું લેવાય પણ વાત પોતાની હોય છે. બધા આમ કે છો, બધા આમ કે છે, એ બધા નથી કહેતા, ખરેખર પોતાનો એવો મત છે. દિગંબરના આચાર્યો એમ કહે છે, એટલે કે હું પણ એમ માનું છું કે જીવનો મોક્ષ થતો નથી, પણ મોક્ષ સમજાય છે. આમ છે. પર્યાયમાં નથી થતું એમ નથી, ત્રિકાળીની સ્વભાવની દ્રષ્ટિએ જોવામાં આવે તો. અને અહીંયા જીવ તત્વનું જ્ઞાન કરાવવું છે, આત્મ જ્ઞાન એટલે સ્વભાવ જ્ઞાન કરાવવું છે. તો કે તું સ્વભાવના અવલંબને સ્વભાવનું જ્ઞાન કરશ, પર્યાયના અવલંબને સ્વભાવનું જ્ઞાન તને નહીં થાય, કેમ કે ત્યાંય છે નહીં, અભૂતાર છે. એ વ્યવહારનો વિષય એ અભૂતાર છે, અને સમ્યક દર્શન ભૂતાર્થના આશ્રય થાય છે. અગિયારમી ગાથા એમ બોલે છે, મુયથમ અસિદો સમાધિથી હવે જીવો. ભૂતાર્થને આશ્રિત સમ્યક દર્શન થાય છે, પર્યાયના આશ્રય વ્યવહારનીના કોઈ પણ વિષયના આશ્રય સમ્યક દર્શન ન થાય, ન થાય ને ન જ થાય. જો આ સંજીવની ગાથા એ કે છે, ગાથાનું નામ સંજીવની પાડ્યું છે, પ્રવચન છપાણું છે એ દિવસોમાં, નાની એવી ચોપડી એક ગાથા ઉપરનું પ્રવચન બહાર પાડ્યું છે, નામ આપ્યું છે સંજીવની, કેમ કે ત્યારથી જીવમાં જીવન આવે છે. એ પહેલા એ મળદા જેવો હતો, પછી જીવતો થયો. શું સમયે સમયે ભાવ મરણ કરે, અને આયુષ્ય પૂરું થાય ત્યારે દ્રવ મરણ કરે, 84 લાખ યોનિમાં જન્મ મરણ કરે, એ જીવનું જીવતર નથી એમ કે છે. એ ખરેખર જીવનું એવું જીવતર નથી. સમ્યક દર્શન આદિ થાય, નિરાકુળ સુખ શાંતિની પ્રાપ્તિ થાય, એ જીવનું જીવન છે, એવું જીવનું સ્વરૂપ છે. શું કહે છે ચોથા બોલમાં, કે પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો જીવને ક્ષાયુક્ષમિક ભાવનો પણ અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના અવલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી, માટે અસ્પર્શ છે. હવે ભાવેન્દ્રિયના અવલંબનમાં ન જાય એટલે ક્ષોભસમના અવલંબને ન રહે, અને સ્વભાવના અવલંબને પરિણમે તો એને સ્વભાવના જ્ઞાન અને આનંદ અને શાંતિનો અનુભવ થાય, એને સ્પર્શનો અનુભવ કેવી રીતે થાય? જેમ કે કોઈ મુનિરાજ શુદ્ધોપયોગમાં છે, એ વખતે એને કોઈ જંગલનું પ્રાણી આવીને ફાડી ખાય, શરીરને બટકું ભરે છે કે તરાપ મારે છે, તો એને સ્પર્શનું જ્ઞાન નથી થતું. કેમ કે એને આત્માનું અવલંબન વર્તે છે, સ્વભાવનું અવલંબન વર્તે છે, એને ત્યાં ભાવેન્દ્રિયનું અવલંબન પણ વર્તતું નથી. ભાવેન્દ્રિયનો અભાવ છે એને. આત્મામાં ભાવેન્દ્રિયનો સદભાવ છે કે આત્મામાં ભાવેન્દ્રિયનો અભાવ છે? કે આત્મા પોતે અતિન્દ્રિય સ્વરૂપી છે, ઇન્દ્રિય સ્વરૂપી આત્મા નથી. દ્રવ્યેન્દ્રિય તો નહીં, કેમ કે એ પૂતગળની રચના છે, પણ ભાવેન્દ્રિય પણ જીવને નથી. આમ છે, નાત્રિકાળીની વાત છે, સ્વભાવથી લીધું ને, પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો. અહીંથી તો વાત વાક્ય શરૂ કર્યું છે, વચન જ અહીંથી શરૂ કર્યું છે. શું સ્વભાવતઃ એમ છે સંસ્કૃતમાં, સ્વભાવતઃ ક્ષાયોપશમિક ભાવ અભાવાત ભાવેન્દ્રિય અવલંબેન, શું ભાવેન્દ્રિય અવલંબેન અસ્પર્શનાત, ભાવેન્દ્રિયના અવલંબનથી તે સ્પષ્ટ નથી. આવો એનો સ્વભાવ છે, મૂળ સ્વરૂપ તો આવું છે. શું મૂળ સ્વરૂપને સ્વીકારે પછી એને કર્તવ્ય શું રહ્યું એમ કે છે, પછી કર્તવ્ય અકર્તવ્યનો પ્રશ્ન રહેતો નથી, અને એ સંબંધીનો અસમાધાન રહેતો નથી, પ્રશ્ન રહેતો નથી. એટલે અસમાધાન નથી રહેતું, મારે હવે શું કરવાનું રહે છે એ પ્રશ્ન રહેતો નથી. એટલે સર્વ સમાધાન સર્વાંગ લીધું. આ જે સિદ્ધપદની સ્તુતિ છે ને, એ ખરેખર તો આત્મપદની સ્તુતિ છે, કેમ કે જેવા સિદ્ધ ભગવાન છે એવું પોતાનું આત્મપદ છે. એ સમાધાન સર્વાંગ, એ સર્વાંગ સમાધાન પોતે જ છે. શું એટલે આ જીવ ભાવેન્દ્રિયના અવલંબન વડે સ્પર્શને સ્પર્શે એવું પણ મારું સ્વરૂપ નથી એમ સ્વભાવને અવલંબવાનું છે એમ સ્વભાવના અવલંબને રહેવાનું છે પરિણામને, શુભ સંભાવના અવલંબને પરિણામને રહેવાનું નથી. આમ તો મોક્ષ માર્ગ શુભ સંભાવે છે મુખ્યપણે, પછી ક્ષાયિક આદિ ભાવ થાય છે, આમ શ્રદ્ધાંતમાં થાય છે કે શ્રેણી માંડે છે ત્યારે ક્ષાયિક ભાવોની ઉત્પત્તિ થાય છે. કેવળ જ્ઞાનમાં તો પછી સાધક દશા રહેતી નથી, કેવળ જ્ઞાન થયું ત્યારે તો સાધ્ય થઈ ગયું, પણ મોક્ષ માર્ગમાં મુખ્યપણે તો ક્ષાયુક્ષમી જ્ઞાન જ છે. બારમા ગુણ સ્થાન સુધી ક્ષાયુક્ષમી જ્ઞાન છે. તો કે આખો મોક્ષ માર્ગ છે ક્ષોપક્ષમ જ્ઞાને જેવો છે, એ સ્વભાવ સદ્રશ છે, તો પણ સ્વભાવ છે એ બહિર જે ક્ષોપક્ષમ ભાવ છે એવા સ્વરૂપે નથી. આમાં સદ્રષ્ટા આવે છે, જ્ઞાનમાં સદ્રષ્ટા, બીજા ગુણોમાં સદ્રષ્ટા આવે છે સ્વભાવ સદ્રષ્ટપણું, પણ છતાં એ ક્ષોપક્ષમપણું નથી એની અંદર. પારિણામિક ભાવમાં ક્ષોપક્ષમપણું નથી, ક્ષોપક્ષમપણામાં પારિણામિક ભાવ નથી અને પારિણામિકપણામાં ક્ષોપક્ષમપણું નથી. બેને ભિન્ન ભિન્ન સ્વભાવે જાણવા જોઈએ. પાંચમો, સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક સ્પર્શ વેદના પરિણામને પામીને પામીને સ્પર્શને સ્પર્શતો નથી, માટે અસ્પર્શ છે. આ એથી સૂક્ષ્મ લીધું, અમે પરિણામ અપેક્ષાએ લીધું, રૂપ ચોથો ત્રિકાળી સ્વભાવની અપેક્ષાએ લીધું હતું, હવે પરિણમનની અપેક્ષાએ લે છે. શું કે સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ, હવે એ સામાન્ય છે, એવું જે સંવેદન પરિણામ છે એ સામાન્ય છે, એમાં કોઈ વિશેષતા લાગુ પડતી નથી, એને સામાન્ય કહે છે. શું હા, બધાને છે, ભગવાન આત્મા છે, એ શું છે, ભગવાન આત્મા છે, તે વેદન એટલે અનુભૂતિ સ્વરૂપ છે અને આબાળ ગોપાળને સદાય નિરંતર અનુભવમાં આવી રહ્યો છે. આટલા શબ્દો પડ્યા છે 17 ગાથામાં છે, બહુ ચોખ્ખું છે, એ તો એટલું બધું ચોખ્ખું છે ને. શું આ તો માણસ કે ભાઈ જ્ઞાનીને આમ હોય પણ અમે રહ્યા અજ્ઞાની, જ્ઞાનીને આવું હોય પણ અમે રહ્યા અજ્ઞાની, કે પણ તું ભાઈ સાહેબ એ વાત મૂકી દે, હવે એ જ્ઞાની અજ્ઞાનીની વાત મૂકી દે, તું આત્મા છો કે નહીં નક્કી કર, એ તારે સ્વીકારવું છે કે નથી સ્વીકારવું, તારે તારું આત્મા પણ સ્વીકારવું છે કે નથી સ્વીકારવું, એક વાત પહેલા કે તારે સ્વીકારવું જ નથી એમ કરીને તો માથાપૂટ મૂકી દઈએ. પછી એક, તું જ્ઞાની ન હોય તો કાંઈ નહીં, જ્ઞાની નથી થયો એ વાત સાચી, પણ આત્માર્થી જ્ઞાની પહેલા આત્માર્થી થાય છે, એ આત્માર્થી તું થઈ શકે કે ન થઈ શકે, જ્ઞાની થવાનું જેને પ્રયોજન છે તે આત્માર્થી છે, તો આત્માર્થી થઈ શકે કે ન થઈ શકે, તો આત્માર્થી થવું એ જ્ઞાનીની પૂર્વ પર્યાય છે. શું છે એ? જ્ઞાનીની પૂર્વ પર્યાય છે, પૂર્વ પર્યાય એ કારણરૂપ પૂર્વ પર્યાય છે, અને કારણના ગર્ભમાં કાર્યનો આવવું થઈ જાય છે. જીવ પહેલા ગર્ભમાં આવીને પછી જન્મે છે ને, તો એ કારણના ગર્ભમાં કાર્ય આવી જાય છે એમ કે છે. જો તું આત્માર્થી થા તો જ્ઞાની પણ એ આત્માર્થીના ગર્ભમાં આવી જાય છે, પછી તારે શું વાંધો છે બોલ, હવે ક્યાં બાનું કાઢવું છે કે જ્ઞાનીઓ એ બાનું કાઢવામાં પણ ઉભો રહેવા દેવું નથી, ખોટા બાના કાઢમાં ભાઈ સાહેબ, તારી નિયત સંભાળી લે, દાનત સંભાળી લે અને સીધે રસ્તે ચાલ તો તારા સુખની વાત છે, નહીં તર અનંત કાળથી દુઃખ તો ભોગવે છો તું, એમાંથી તો કોઈ ઉગારી શકે એવું, જીનેન્દ્ર પણ ઉગારી શકે એવું નથી. એટલે એ બધા માના છોડી દેવા જેવા છે, અમે જ્ઞાની અજ્ઞાની છીએ અને અમે આમ છીએ, બધું ક્યાં હાલે એવું નથી, ખરી વાત છે. શું કહ્યું, સકળ વિશેષોના વિશેષોમાં એટલે કોઈ પણ પ્રકારનો સ્પર્શ હોય આઠમાંથી, અને એમાં હીનપણું હોય, અધિકપણું હોય, ઓછા વત્તાપણું હોય, એ બધી વિશેષતાઓ છે. એમાં જીવને તો વેદન અપેક્ષાએ લ્યો તો એક જ પ્રકારનું સાધારણ, એટલે એક જ પ્રકારનું જ્ઞાન વેદન રૂપ, એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ છે. એમાં ફેરફાર થતો નથી. સંવેદન પરિણામ રૂપ સ્વભાવ સંવેદન પરિણામ જ રહે છે. જ્ઞાન વેદન જ્ઞાન વેદન પણ જ રહે છે. શું એટલે કઈ એકલા કેવળ સ્પર્શ વેદનાના પરિણામને પામીને સ્પર્શે એવું બને નહીં, એટલે વેદી શકે જ નહીં. સ્પર્શને જ્ઞાન વેદનમાં એ સ્પર્શના વેદનને વેદી શકે જ નહીં. વેદવા ધારે ચાહે તો પણ, ઈચ્છે તો પણ, એમ કેવું છે. અહીં સુધી લઈ ગયા છે. આ તો બધી અનુભવની વાતો છે. એટલે ખરેખર તો આ વાતો દ્વારા આચાર્ય દેવ શિષ્યને એ અનુભવ સુધી લઈ જાય છે. અહીં એવા શિષ્યને સામે લીધો છે શું, કે જે અનુભવ કરવા માટે તત્પર થઈને આવ્યો છે, યોગ્ય થઈને આવ્યો છે, પાત્ર થઈને આવ્યો છે, એને આવી સુંદર વાત કરીને અનુભવ સુધી ખેંચીને લઈ જાય છે, એમ વાત છે. જેમ કોઈ માણસ ડૂબતો હોય, કાંઠે ઉભેલો માણસ નહીં ડૂબતો એવો, કાંઠે ઉભેલો એટલે શું કે નહીં ડૂબતો એવો, કાંડું પકડીને કાંઠા ઉપર ખેંચી લઈએ, આ એવી વાત છે બધી આચાર્ય દેવની. કે તું ક્યાં ઊભો છું જોતો ખરો, તને તારે સ્પર્શને વેદવું હોય તો વેદી શકાય એવું તું નથી. તને તો એકલા જ્ઞાન વેદન જ અંદરમાં અબાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ નિરંતર અનુભવમાં આવે. ક્યાં તું વાત કરે, જોતો ખરો, જરાક સરખી રીતે જોતો ખરો કે તારો સ્વભાવ જ્ઞાન વેદન રૂપ જ છે. એક ધારું માટે સ્પર્શ વેદના પરિણામને વેદવું પડે કે વેદી શકાય એ વાત રહેતી નથી. બહુ સારી ગાથા, બહુ સારી ગાથા. ગુરુદેવે ખૂબ પ્રવચનો કર્યા છે નામ પર. આપણે આમાં આવશે, અવ્યક્તના છ બોલ આવશે પહેલા ભાગમાં, પ્રવચન નવનીતમાં પહેલા ભાગમાં છ બોલ આવે છે. છઠ્ઠો, કે તેને એટલે આત્માને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે. વેદન થાય છે નહીં પણ જ્ઞાન થાય છે. પરંતુ એ જ્ઞાન કરનાર જ્ઞાનને પણ, જ્ઞાન થનાર થનાર જ્ઞાનને પણ સકળ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મનો નિષેધ છે. બીજા પદાર્થો જણાવવા યોગ્ય હોવાથી એનું નામ જ્ઞેય પાડ્યું છે. આત્માનો જાણનાર પર્યાયને જ્ઞાન એવું નામ આપ્યું છે. આમ જ્ઞેય જ્ઞાયક સંબંધ નિમિત્ત નૈમિતિક સંબંધ હોવા છતાં પણ તાદાત્મ સંબંધ તો ત્યાં બની શકતો નથી. એટલે કે કોઈ જ્ઞેયમાં જ્ઞાન તદાકાર ન થાય, તાદાત્મ ન થાય, તે રૂપ ન થાય, તે આત્મરૂપ ન થાય, ન થઈ શકે. શું રસમાં આવે છે કે ભાઈ આ રસ મને બહુ ગમે છે, આત્મા એ રૂપ થઈ ન શકે, આત્મા એ રૂપ થઈ જ ન શકે, અને એ રસને એ રાખી ન શકે, એના જ્ઞાનમાં એ રસના રસને પકડી શકે નહીં, એવું છે. કલ્પનાની નિવૃત્તિ કરવી છે, શાસ્ત્રથી વાસ્તવિકતાને સમજીને કલ્પનાની નિવૃત્તિ કરી નાખે છે. સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે આત્માને, પરંતુ સકળ જ્ઞેય જ્ઞાયકના તાદાત્મનો નિષેધ હોવાથી, વસ્તુ સ્થિતિ એ તો નિષેધ એટલે ઉપદેશની વાત નથી અહીંયા, પણ સિદ્ધાંતિક રીતે વસ્તુના સ્વરૂપથી બંનેમાં એકપણું થઈ શકતો નથી. સ્પર્શના જ્ઞાન રૂપે પરિણમતા છતાં, શું સ્પર્શનું જ્ઞાન એટલે સ્પર્શ સંબંધિત જ્ઞાન, કે આ પરમ અત્યારે ઠંડી વિશેષ છે કે ઠંડી ઓછી પડે છે, અત્યારે ઠંડી ઓછી પડે છે, અહીંયા ઓછી પડે છે, બીજે વધારે પડે છે, એવું જ્ઞાન થાય છે એને ઠંડીનું જ્ઞાન કહેવાય છે. પણ જ્ઞાન જ્ઞાનનું છે, જ્ઞાન ઠંડીનું નથી. જ્ઞાન તો જ્ઞાનનું છે, પણ ઠંડી સંબંધિત જ્ઞાન એને ટૂંકી વ્યવહાર ભાષામાં પાણીના પ્યાલાની જેમ, પાણીમાં ભરેલો પ્યાલો એમ કહેવાને બદલે પાણીનો પ્યાલો કહેવાની જેમ ઠંડીનું જ્ઞાન, સ્પર્શનું જ્ઞાન એમ કહેવાય છે. ખરેખર તો સ્પર્શ સંબંધિત જ્ઞાન છે. એવા સ્પર્શ સંબંધિત જ્ઞાન રૂપે જ્ઞાન પરિણમતું હોવા છતાં જ્ઞાનમાં એ પરિણમ અવશ્ય થાય છે. શું જ્ઞાન પરિણમે છે, પણ પોતે સ્પર્શ રૂપે પરિણમતો નથી. છતાં પોતે સ્પર્શ રૂપે પરિણમીને નથી જાણતો, અસ્પર્શ રૂપે પરિણમીને જાણે છે. સ્પર્શને પણ અસ્પર્શ રૂપે, અસ્પર્શ રૂપે પરિણમીને સ્પર્શને જાણવું, એવો જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે. વેદવામાં તો એને જગ્યા જ નથી. જાણવામાં આટલી જગ્યા છે, પણ વેદવામાં એને બિલકુલ જગ્યા નથી વેદવામાં તો. અને અનુભવ જ્ઞાનની પ્રધાનતા છે, જાણપણારૂપ જ્ઞાનની કોઈ પ્રધાનતા આ માર્ગમાં નથી. જાણપણું 11 અંગનું પૂર્વનું કર્યું, શું કામ લાગે? કાંઈ કામ ન લાગે. અથવા ઇન્દ્રિયના વિષયોની વિચિક્ષણતા હોય છે ઘણાને, તિર્યંચોની હોય છે, લ્યો ને બીજાને માણસને તો એમાં ક્યાં સવાલ છે. શું તો એનું કાંઈ જાણવાનું વિશેષ પણ ક્યાંય લેવું નહીં. શાસ્ત્ર જ્ઞાન હોય, દુનિયાદારીના વિષયો, જગતની કળા હોય, 72 કળા છે ને, ગમે એવી ટેકનિક હોય, એની કોઈ વિશેષતા નથી. સુખ શાંતિના અનુભવની વિશેષતા છે. આખરમાં જીવને, કોઈ પણ જીવને દુઃખથી છૂટવું છે એટલે દુઃખાનુભવથી છૂટવું છે. દુઃખ અને સુખ એ કોઈ જાણવાનો વિષય નથી, પણ દુઃખ અને સુખ એ અનુભવ કરવાનો વિષય છે. શેનો વિષય છે? અનુભવ કરવાનો વિષય છે. અને મતલબ એનાથી છે, એટલે ગમે તે જીવને દુઃખથી છૂટવું છે, સુખની પ્રાપ્તિ કરવી છે, તો એને અનુભવ જ્ઞાન ઉપર ધ્યાન દેવું, જાણપણારૂપ જ્ઞાન ઉપર વધારે ખેંચાવવું નહીં. એટલે તો ફોગાની જે ઉત્તર આપ્યો કે સૂક્ષ્મ જ્ઞાન બી મુજે બઢાના નહીં હે, એટલે કે મારું પ્રયોજન નથી. શાસ્ત્ર વાંચીને સૂક્ષ્મ વધારવો એ મારું પ્રયોજન નથી. અને એવું કોઈ શાસ્ત્ર વાંચનાર પ્રયોજન રાખે જ્ઞાન વધારવાનું, તો એને શાસ્ત્રીય અભિનિવેશ થયા વિના રહે નહીં. તો એ શાસ્ત્ર બાહ્ય સાધન થવાને બદલે એને અટકવાનું અથવા બંધન થવાનું નિમિત્ત પડે છે. એને સાધન, ખરેખર એ સાધન રહેતું નથી, ઉલટું પડી જાય છે. એને શાસ્ત્ર શસ્ત્ર થાય છે એમ કહે છે, નુકસાન કરનારું થાય છે. કૃપાળુ દેવ તો એક બહુ સારી વાત કરે છે, એ અધિકારી જીવે જ શાસ્ત્ર વાંચવા, આ તો જ્ઞાનીના સાનિધ્યમાં વાંચવા, જ્ઞાનીના ચરણમાં બેસીને સાંભળવા, અને કા એનામાં અધિકારી પણ હોય તો એને શાસ્ત્ર વાંચવું, બાકી એકલા એકલા એને શાસ્ત્ર વાંચવું નહીં. એમના અનુયાયી બધા આજ્ઞા લઈને વાંચતા હતા. એવું નહોતું એમની સામે દલીલ કરી, એવું નહોતું, ત્યાં સુધી સારું હતું. હા, એટલે સરળતા હતી, વક્રતા એટલી નહોતી. અત્યારે આમ ક્ષોભ સંવિધો પણ સામે સામે વક્રતા પણ વધી જાય છે. એવું છે, એકદમ જ્ઞાનીની આજ્ઞા એટલે જ્ઞાનીની આજ્ઞા, ભગવાનની આજ્ઞા જેવી જ્ઞાનીની આજ્ઞા એટલે જાણે કે ભગવાનની આજ્ઞા, બ્રહ્મ વાક્ય એવી રીતે લેતા હતા. એને એવી અધિકારીપણું યોગ્યતા પ્રાપ્ત થાય છે, તો એને એ શાસ્ત્રમાં વાંચીને સ્વચ્છંદ થવાનો અવકાશ નથી રહેતો. અનંત વાર 11 અંગ ને 9 પૂર્વનું કેટલી વાર જ્ઞાન થયું? અનંત વાર આ જીવને થયું છે. પણ શું કામનું? એ પરલક્ષી જ્ઞાન અભિનિવેશ થવામાં કામ કામમાં આવ્યું છે, બીજી રીતે કામમાં આવ્યું નથી. કેવી રીતે વાંચવું એ પણ માર્ગદર્શન બહુ સારું આવ્યું છે. આમ છ પ્રકારે સ્પર્શના નિષેધથી, એટલે કે સર્વ પ્રકારે જોતા, છ પ્રકારમાં કોઈ પ્રકાર બાકી રહેતો નથી, સર્વ પ્રકારે જોતા આત્મા અસ્પર્શ સ્વભાવી છે. આત્મા પોતે સ્પર્શ સ્વભાવી નથી અને સ્પર્શ કરે એવો નથી, સ્પર્શને ભોગવે એવો નથી, જાણે તો પણ તદાત્મ થઈને જાણે એવો નથી. આમ લીલી અને એ સુખી થવાનો પ્રયોજન સિદ્ધ થવાનો ઉપાય છે.
ભગવાન